એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણી પાસે છે ને એક જૂનો પણ બહુ જ રસપ્રદ દસ્તાવેજ છે. જુઓ, આ કોઈ આખું પુસ્તક નથી, પણ એક પુસ્તકની સમીક્ષા છે. પ્રભુદાસ રણછોડજીએ એક પુસ્તક તૈયાર કરેલું, કચ્છી શબ્દ સંગ્રહ, એની આ સમીક્ષા છે જે વર્ષો પહેલાં છપાઈ હતી.
બરાબર.
તો આપણી આજની ચર્ચાનો આધાર આ સમીક્ષા જ રહેશે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે મતલબ તે જમાનામાં સમીક્ષક શું વિચારતા હતા. પ્રાદેશિક બોલીઓ, ખાસ કરીને કચ્છી, એનું સંગ્રહ કરવું, એને સાચવવું, એ કામને કેવી નજરે જોતા હતા, એનું મૂલ્ય શું હતું એમની દ્રષ્ટિએ.
બરાબર કહ્યું. આ સમીક્ષા છે ને એ ખાલી એક પુસ્તક પરની ટિપ્પણી જ નથી. ખરું કહું તો એ તો એ સમયનું જે બૌદ્ધિક અને સાંસ્કૃતિક વાતાવરણ હતું ને એનો એક અરીસો છે. એ આપણને દેખાડે છે કે તે વખતે ભાષા, પછી પેલી પ્રાદેશિક ઓળખ, શૈક્ષણિક પ્રયાસો, આ બધા વિશે કેવા વિચારો ચાલતા હતા. કોઈ પુસ્તકનો આવો પ્રતિભાવ મળે ને એ આપણને યુગની અપેક્ષાઓ અને ચિંતાઓ સમજવામાં બહુ મદદ કરે છે.
તો ચાલો જરા આ સમીક્ષાના પાના ઉથલાવીએ. શરૂઆત જ બહુ ઉત્સાહથી કરે છે સમીક્ષક. એમણે લખ્યું છે, આ ચોપડી જોઈ અમે ઘણા રાજી થયા છીએ. આ વાક્યમાં ખાલી ખુશી નથી, કદાચ એક જાતનો સંતોષ પણ છે કે ચાલો કોઈક આવું મહત્વનું કામ કરી રહ્યું છે.
હા, અને એ સંતોષ કેમ છે એનું કારણ પણ તરત જ સ્પષ્ટ થાય છે. સમીક્ષક આગળ લખે છે, હાલ કેટલાક લખનારા નકામા ટાહેલા છપાવે છે, તે કરતાં આ મહેતાજીની પેઠે ધીરજ રાખી આવો પ્રસંગ કરતા હોય તો કેવું સારું.
હા, આ નકામા ટાહેલા શબ્દ પ્રયોગ
બહુ માર્મિક છે નહીં? એટલે કે એ સમયના જે છીછરા બિનજરૂરી લખાણો હતા, સમીક્ષક સીધું જ કહે છે કે ઘણા લેખકો ખોટો સમય બગાડી રહ્યા છે, જ્યારે પ્રભુદાસ રણછોડજી જેવા લોકો જે કામ ધીરજ માંગી લે, ખંત માંગી લે, પણ ખરેખર ઉપયોગી છે એમાં લાગેલા છે.
આ ધીરજ અને મહેનત પર જે ભાર મૂક્યો છે એ નોંધપાત્ર છે. વિચાર તો કરો, પ્રાદેશિક બોલીના શબ્દો ભેગા કરવા,
હા,
એનો અર્થ સમજવો, એને ગોઠવવા, આ કંઈ સહેલું કામ તો નથી જ.
બિલકુલ નહીં.
એમાં વર્ષો જાય, જીવટ જોઈએ અને વિષય માટે પ્રેમ જોઈએ, અને પાછું આ કોઈ એવું ચમકદમકવાળું કામ પણ નથી. સમીક્ષક આ પડદા પાછળની મહેનતને ઓળખે છે, એની પ્રશંસા કરે છે, એ પોતે જ મહત્વનું છે.
તમે સાચું કહ્યું. ઘણીવાર આવા જે પાયાના સંશોધન કાર્યો હોય છે ને એને ઓછી પ્રસિદ્ધિ મળે છે, પણ એ રસપ્રદ એ છે કે સમીક્ષક ખાલી મહેનતને જ નથી બિરદાવતા, તેઓ આ પુસ્તકની જે નક્કર ઉપયોગીતા છે ને એના પર પણ ભાર મૂકે છે. એ સ્પષ્ટ લખે છે કે આ પુસ્તક કચ્છના મહેતાજી તથા છોકરાઓને ઉપયોગી છે, એટલે કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે, પણ સાથે જ ભાષાના શોખ રાખનારને પણ તે ઉપયોગી થઈ પડશે. આ બતાવે છે કે તે સમયે પણ પ્રાદેશિક શબ્દભંડોળનું જે દસ્તાવેજીકરણ થાય એનું શૈક્ષણિક અને વ્યવહારિક બંને મૂલ્ય સ્વીકારાતું હતું.
હા, એટલે કે આ ખાલી સ્થાનિક જરૂરિયાત નહોતી, પણ જે ભાષાનો વ્યાપક અભ્યાસ કરે એમના માટે પણ આની કિંમત હતી.
બરાબર.
અને એ ઉપયોગીતા ખાલી શબ્દોની યાદી સુધી નથી અટકતી, સમીક્ષક ખાસ નોંધ લે છે. છેવટે કચ્છી શબ્દો સંબંધી વ્યાકરણનું ટાંચણ પણ આપ્યું છે.
હા, આ મુદ્દો મહત્વનો છે.
આનાથી તો પુસ્તકનું મૂલ્ય ઘણું વધી રહી છે. એ બતાવે છે કે લેખકે ખાલી શબ્દો ભેગા નથી કર્યા, પણ કચ્છી બોલીની જે પોતાની વ્યવસ્થા છે, એના નિયમો છે, એને સમજવાનો અને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો છે.
ચોક્કસ.
એટલે આ પુસ્તક ખાલી શબ્દકોશ નથી રહેતો, પણ કચ્છી ભાષાના બંધારણનો અભ્યાસ કરવા માટેનું એક સાધન બની જાય છે.
ચોક્કસ. આ બહુ મહત્વનો મુદ્દો છે. વ્યાકરણનો ટાંચણ ઉમેરવાથી લેખકની દૃષ્ટિ સ્પષ્ટ થાય છે. એ કચ્છીને ખાલી છૂટક શબ્દોના સમૂહ તરીકે નથી જોતા, પણ એક જીવંત, એક કાર્યરત ભાષાકીય પ્રણાલી તરીકે જુએ છે. અને જે ભાષાના ઊંડા અભ્યાસીઓ હોય ને, એમના માટે આવું વિશ્લેષણ ખરેખર અમૂલ્ય બની રહે છે.
ભાષાનો આંતરિક તર્ક સમજવામાં મદદ કરે.
બરાબર.
હવે અહીંથી વાત જરા વધુ રસપ્રદ વળાંક લે છે. સમીક્ષક ખાલી પ્રભુદાસજીના કામની પ્રશંસા કરીને નથી અટકતા, એમની નજર વિશાલ ફલક પર છે. તેઓ પોતાની વાતને કચ્છથી સીધી કાઠિયાવાડ તરફ લઈ જાય છે.
હા,
તેઓ લખે છે, કાઠિયાવાડના જુવાનોમાં વિદ્યા ચાંચલ્ય હાલ વધ્યું છે, તો તેમાંના કેટલાક કાઠિયાવાડી શબ્દોના સંગ્રહ કરવા કેમ મનતા નથી એમને આશ્ચર્ય લાગે છે.
ઓહો,
આ ખાલી એક નિરીક્ષણ નથી, આ તો સીધો પડકાર છે, એક આહ્વાન છે.
બિલકુલ. અને અહીં જે વિદ્યા ચાંચલ્ય શબ્દ વાપર્યો છે એટલે ભણતર અને જ્ઞાન મેળવવાનો જે ઉત્સાહ વધ્યો છે એ સૂચવે છે કે કાઠિયાવાડમાં શૈક્ષણિક જાગૃતિ તો આવી રહી હતી, પણ સમીક્ષક જાણે પૂછી રહ્યા છે કે આ નવો ઉત્સાહ, આ નવું જ્ઞાન એ પોતાની ધરતી, પોતાની બોલી તરફ કેમ નથી વળી રહ્યું.
હા,
આમાં એક સૂક્ષ્મ પણ બહુ સ્પષ્ટ ટીકા રહેલી છે. જાણે કહેતા હોય કે ભણતર વધ્યું, પણ પોતાના મૂળિયાને, પોતાના વારસાને સમજવા અને સાચવવાની દિશામાં એ કેમ ઉપયોગી નથી થઈ રહ્યું?
સાચી વાત છે.
આ સવાલ આજે પણ ક્યાંક ને ક્યાંક ગુંજતો સંભળાય છે, નહીં?
બિલકુલ. અને સમીક્ષક આ આહ્વાનને હવામાં નથી છોડતા. તેઓ કારણો આપે છે કે આવા પ્રાદેશિક શબ્દ સંગ્રહો શા માટે જરૂરી છે. પહેલું કારણ, તેઓ કહે છે, તેનાથી પોતાનું પ્રાંતાભિમાન તૃપ્ત થવાની સાથે, એટલે કે પ્રાદેશિક ગૌરવ વધે છે. પ્રાંતાભિમાન પોતાના પ્રદેશ માટે, સંસ્કૃતિ માટે ગર્વ.
હા, અને આ પ્રાંતાભિમાનને ખાલી ભાવનાત્મક કહીને ઓછું ન આંકવું જોઈએ. પોતાની જે વિશિષ્ટ ઓળખ છે, ભાષાકીય પરંપરા છે, એના માટેનું ગૌરવ એ સમુદાયને જોડી રાખે છે, જીવંત રાખે છે. જ્યારે તમે તમારી બોલીના શબ્દોનું જતન કરો છો ત્યારે તમે તમારી આગવી ઓળખને માન આપો છો. પણ સમીક્ષક અહીં અટકતા નથી. એ આનાથી પણ વધુ મહત્વના વ્યાપક ભાષાકીય ફાયદાઓ પર ભાર મૂકે છે.
સાચી વાત. બીજો અને કદાચ ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ વધુ મહત્વનો ફાયદો જે સમીક્ષક ગણાવે છે તે છે, સામાન્ય ગુજરાતી ભાષાના અભ્યાસીઓને પણ તે સંગ્રહ ઘણો ઉપયોગી માલમ પડશે.
હા, આ બહુ મોટી વાત છે.
તેઓ કહી રહ્યા છે કે પ્રાદેશિક બોલીઓનો ઉપલાસ ખાલી તે પ્રદેશ માટે જ નહીં, પણ આખી ગુજરાતી ભાષાના અભ્યાસ માટે અનિવાર્ય છે. અને આના માટે બે મુખ્ય કારણો આપે છે.
પહેલું કારણ તો ખરેખર રોમાંચક છે. સમીક્ષક કહે છે કે કેટલાક શબ્દો જે આધુનિક ગુજરાતીમાં બોલાતા નથી તે અસલના ગ્રંથોમાં વપરાયેલા છે અને તે હજુ આ પ્રાંતમાં, જેમ કે કાઠિયાવાડ, બોલાય છે.
ઓહ,
આનો અર્થ એ થયો કે કચ્છી કે કાઠિયાવાડી જેવી બોલીઓ એ જૂની ગુજરાતી ભાષાના જીવંત અવશેષો જેવી છે. જે શબ્દો કદાચ સ્ટાન્ડર્ડ ગુજરાતીમાંથી વપરાશમાં ઓછા થઈ ગયા હોય, લુપ્ત થઈ ગયા હોય, તે આ બોલીઓમાં હજુ શ્વાસ લઈ રહ્યા છે. આવા શબ્દ સંગ્રહો એ લુપ્ત થતા શબ્દોને પકડી રાખે છે અને એનાથી જૂનું સાહિત્ય, જૂના ગ્રંથ સમજવામાં ખૂબ મદદ મળે છે.
આ તો જાણે ભાષાના ઇતિહાસકારો અને સાહિત્યના અભ્યાસીઓ માટે સમયની આરપાર જોવાની બારી ખોલવા જેવું થયું.
બરાબર.
જે શબ્દો કદાચ સદીઓ જૂના પુસ્તકોમાં ધૂળ ખાતા પડ્યા હોય તે શબ્દો આજે પણ કોઈ ગામડામાં, કોઈ પ્રદેશમાં બોલાતા હોય અને એનો સંગ્રહ થાય, એ જાણવું જ કેટલું ઉત્તેજનાપૂર્ણ છે. એ આપણને ભાષાનો પ્રવાહની સાતત્યતાનો અહેસાસ કરાવે છે.
અને બીજું કારણ પણ એટલું જ ઊંડું અને મહત્વનું છે. સમીક્ષક નોંધે છે તેમજ કેટલાક શબ્દોની વ્યુત્પત્તિ તથા મૂળ અર્થ સમજવામાં પણ એવા શબ્દો ઘણા ઉપયોગી થઈ પડે.
વ્યુત્પત્તિ?
હા, શબ્દોનો ઇતિહાસ, તે ક્યાંથી આવ્યો, મૂળ અર્થ શું હતો, સમય જતાં કેવા ફેરફાર થયા. ઘણીવાર પ્રાદેશિક બોલીઓમાં શબ્દો પોતાના મૂળ સ્વરૂપની વધુ નજીક હોય છે અથવા તો એવા રૂપોમાં વપરાતા હોય છે જે પ્રમાણભૂત ભાષામાં બદલાઈ ગયા હોય. આનાથી આપણને પ્રમાણભૂત ભાષાના શબ્દોના મૂળ સુધી પહોંચવામાં, એના અર્થની જે બારીકાઈઓ છે એને સમજવામાં મદદ મળે છે.
એટલે કે દાખલા તરીકે કોઈ શબ્દ આજે આપણે જે અર્થમાં વાપરીએ છીએ તેનું સદીઓ પહેલાનો અર્થ કદાચ કોઈ બોલીમાં સચવાઈ રહ્યો હોય.
શક્ય છે.
અને એ જાણવાથી આપણને એ શબ્દની આખી યાત્રા સમજાય. આ તો ભાષાના DNA સમજવા જેવું થયું.
બરાબર.
આનો અર્થ એ કે કચ્છી, કાઠિયાવાડી, સુરતી, ચરોતરી આ બધી બોલીઓનો અભ્યાસ એ ખાલી સ્થાનિક રસનો વિષય નથી, પણ આખી ગુજરાતી ભાષાના શરીર અને આત્માને સમજવા માટે જરૂરી છે.
બિલકુલ. આ જ વાત સમીક્ષક ભારપૂર્વક કહેવા માંગે છે. ભાષાકીય વિવિધતા એ બોજ નથી, પણ સમૃદ્ધિ છે. દરેક બોલી, દરેક શબ્દ પાસે કહેવા માટે પોતાની એક વાર્તા છે જે આખી ભાષાના ઇતિહાસ પર નવો પ્રકાશ પાડી શકે છે. સમીક્ષકની દૃષ્ટિ આ બાબતમાં ખૂબ સ્પષ્ટ અને હું કહીશ કે આધુનિક છે.
આ ચર્ચામાં સમીક્ષક એક નાનકડો પણ મહત્વનો ઐતિહાસિક સંદર્ભ પણ ઉમેરે છે. તેઓ ઉલ્લેખ કરે છે, અસલ સરકારે ઇનામ આપી એવા સંગ્રહ કરાવ્યા હતા, પણ વર્નાક્યુલર સોસાયટીને સ્વાધીન થયા પછી શું થયું તેની કોઈ ખબર નથી.
આ વાક્ય ઘણું સૂચક લાગે છે.
હા, એક જ વાક્યમાં ઘણું બધું કહેવાઈ ગયું છે. તે સમયની શૈક્ષણિક પહેલ અને સંસ્થાગત કાર્યપદ્ધતિ પર આ એક આડકથરી ટિપ્પણી જેવું લાગે છે.
બરાબર. શરૂઆતમાં સરકારી પ્રોત્સાહન હતું, કદાચ ઇનામો દ્વારા આવા સંશોધન કાર્યોને ઉત્તેજન મળતું હતું. પણ જ્યારે આ જવાબદારી તે સમયની એક મહત્વની સંસ્થા વર્નેક્યુલર સોસાયટીને સોંપાઈ, ત્યારે કદાચ તેમાં ઢીલાશ આવી ગઈ અથવા એ કામ અગ્રતાક્રમમાં પાછળ રહી ગયું. સમીક્ષકની ભાષા શું થયું તેની કોઈ ખબર નથી. એમાં એક પ્રકારની નિરાશા, કદાચ થોડો કટાક્ષ પણ છુપાયેલો હોઈ શકે છે. તે સંસ્થાઓની કાર્યક્ષમતા અને લાંબા ગાળાના પ્રોજેક્ટ્સને ટકાવી રાખવાના જે પડકારો હોય છે ને, એના તરફ ઇશારો કરે છે.
એટલે કે સારો ઉદ્દેશ્ય અને શરૂઆત પૂરતા નથી, આવા મહત્વના, લાંબા ગાળાના અને કદાચ ઓછા ગ્લેમરસ કાર્યો માટે સતત દેખરેખ, પ્રોત્સાહન અને સંસાધનોની જરૂર પડે છે.
ચોક્કસ.
સંસ્થાગત માળખાની ભૂમિકા અહીં મહત્વની બની જાય છે. સમીક્ષકનો આ મુદ્દો આજે પણ એટલો જ પ્રસ્તુત છે જ્યારે આપણે સાંસ્કૃતિક વારસાના જતનની વાત કરીએ છીએ.
સારાંશમાં કહીએ તો આ નાનકડી જૂની સમીક્ષાનો જે કેન્દ્રીય સંદેશ છે એ અત્યંત સ્પષ્ટ અને શક્તિશાળી છે. પ્રાદેશિક ભાષાકીય વિવિધતાનું દસ્તાવેજીકરણ અને તેનો અભ્યાસ એ ખાલી શોખની વાત નથી, પણ અત્યંત મૂલ્યવાન અને જરૂરી કાર્ય છે. તે પ્રાદેશિક ઓળખને મજબૂત કરે છે અને સાથે સાથે મુખ્ય ભાષાના ઊંડા અભ્યાસ અને સમજવા માટે અનિવાર્ય સાધન પૂરું પાડે છે. સમીક્ષકની દૃષ્ટિએ પ્રભુદાસ રણછોડજીનું કાર્ય આદર્શ છે, કારણ કે તે આ મહત્વને સમજીને ધીરજ અને મહેનતથી કરવામાં આવ્યું છે.
અને એટલું જ નહીં, તે કાર્ય અન્યો માટે, ખાસ કરીને કાઠિયાવાડના ભણેલા યુવાનો માટે એક પ્રેરણા અને અનુસરવા યોગ્ય માર્ગ ચીંધે છે. સમીક્ષકનો આહવાન માત્ર તેમના સમય પૂરતું સીમિત ન હતું, તે એક શાશ્વત પ્રશ્ન પૂછી રહ્યું છે. શું આપણે આપણા પોતાના સાંસ્કૃતિક અને ભાષાકીય વારસા પ્રત્યે સજાગ છીએ?
બરાબર.
શું આપણે તેને સાચવવા અને સમજવા માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ?
ચોક્કસપણે. અને આ પ્રશ્ન આજે આ ડિજિટલ યુગમાં કદાચ વધુ પ્રસ્તુત બની ગયો છે. જ્યારે વૈશ્વિકરણ અને પ્રમાણભૂત ભાષાઓનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે સ્થાનિક બોલીઓ અને ભાષાકીય વિવિધતા પર અભૂતપૂર્વ દબાણ છે. આવા સમયે સમીક્ષકની ચિંતા વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.
સાચી વાત.
શું આપણે એ સમજી રહ્યા છીએ કે જ્યારે કોઈ બોલીનો છેલ્લો બોલનાર વિદાય લે છે, ત્યારે ખાલી શબ્દો જ નથી મરતા?
તો આ બધાનો નિષ્કર્ષ શું? આ ટૂંકી સમીક્ષા, જે કદાચ 100-125 વર્ષ જૂની હશે, તે આપણને યાદ અપાવે છે કે ભાષા એક જીવંત, ધબકતું અને સતત બદલતું તંત્ર છે. તે ખાલી વિચારોની આપ લે કરવાનું સાધન નથી, પણ તે આપણો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ, આપણી આસપાસની દુનિયાને જોવાની આપણી રીત, આ બધું પોતાની અંદર સંગ્રહીને બેઠી છે. પ્રભુદાસ રણછોડજી જેવા અથાક પરિશ્રમ કરનારા અને તેમના કાર્યનું મહત્વ સમજનારા સમીક્ષકો જેવા લોકો આપણને શીખવે છે કે શબ્દોને સાચવવા એ માત્ર પાના ભરવાની કવાયત નથી,
એ ખરેખર તો આપણા સામૂહિક જ્ઞાન અને અનુભવના વારસાને સાચવવાનો પ્રયાસ છે. દરેક પ્રાદેશિક શબ્દમાં કદાચ સદીઓનો અનુભવ, સ્થાનિક પર્યાવરણનું સૂક્ષ્મ જ્ઞાન, સામાજિક રીતરિવાજોની ઝલક, વિચારવાની આગવી પદ્ધતિ છુપાયેલી હોય છે.
સાચું.
એ શબ્દો આપણને આપણા પૂર્વજો સાથે, આપણી ભૂમિ સાથે જોડે છે. જ્યારે આપણે કોઈ બોલી કે તેના વિશિષ્ટ શબ્દો ગુમાવીએ છીએ, ત્યારે આપણે ખાલી ધ્વનિઓ કે અક્ષરો નથી ગુમાવતા, આપણે જ્ઞાનની એક આખી પરંપરા, દુનિયાને જોવાનો એક અનોખો દૃષ્ટિકોણ ગુમાવીએ છીએ.
અને આ જ ચર્ચા આપણને એક અંતિમ, કદાચ થોડા અસ્વસ્થ કરનારા વિચાર સાથે છોડી જાય છે, જે ચિંતા અને જે આહવાન સમીક્ષકે 150 પહેલા વ્યક્ત કર્યા હતા કે ભણેલા યુવાનો પોતાની પ્રાદેશિક બોલીઓના સંગ્રહ અને અભ્યાસ માટે કેમ આગળ નથી આવતા. શું તે આજે પણ એટલા જ કે કદાચ તેનાથી પણ વધુ પ્રસ્તુત નથી?
મને લાગે છે કે તે આજે વધુ પ્રસ્તુત છે. ટેકનોલોજીના આ યુગમાં આપણી પાસે દસ્તાવેજીકરણ માટે પહેલા કરતાં ઘણા વધુ સાધનો છે, પણ શું આપણી પાસે એ કરવાની ઈચ્છાશક્તિ અને દૃષ્ટિ છે?
એ મોટો સવાલ છે.
શું આપણે આપણી નાની સ્થાનિક બોલીઓને, તેમાં સચવાયેલા જ્ઞાનને એટલું જ મહત્વ આપીએ છીએ જેટલું પ્રમાણભૂત ભાષા કે વૈશ્વિક ભાષાઓને આપીએ છીએ? જ્યારે કોઈ ભાષાકીય વિવિધતા નષ્ટ થાય છે, ત્યારે માનવ સંસ્કૃતિનો એક રંગ કાયમ માટે ભૂંસાઈ જાય છે. આ નુકસાન ભરપાઈ ન થઈ શકે તેવું હોય છે.
ખરું.
આપણે ખરેખર વિચારવું રહ્યું કે ભવિષ્યની પેઢીઓ માટે આપણે કેવો ભાષાકીય વારસો છોડીને જવા માંગીએ છીએ.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.